તારીખ 25/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 511 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 822.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 511 શરૂ કરીએ. જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે તે સાધન નાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી એ વાત અંદેશા રહિત લાગે છે.
બરાબર.
સાધન એટલે ધર્મ સાધન, ધર્મ ક્રિયા સાધન નો થાય. ધર્મ પ્રાપ્તિના જે જે બાહ્ય સાધનો છે એ જીવે પૂર્વકાળે કર્યા છે, પણ પોતાની મતિ કલ્પનાથી કર્યા છે, સ્વચ્છંદે કર્યા છે, મનમાની રીતે કર્યા છે. જ્યાં પોતાનું મન ન માને ત્યાં ન કરે. અને એ વાતમાં અંદેશો એટલે શંકા, એ વાતમાં શંકા જરાય લાગતી નથી. જો જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા હોત તો ચોખ્ખી વાત કરીએ આપણે કે જ્ઞાની પુરુષની આજ્ઞા મુમુક્ષુ માટે દર્શન મોને કાપવાની છે. સિદ્ધિ એક નીતિમાં વાત કરીએ તો આટલી છે. અને એની યોજના અને એ સંબંધીનું સ્પષ્ટપણું એ જ્ઞાનીના લક્ષમાં હોય છે. યોજના તો કૃપાળુદેવે 254 પત્રમાં રજીસ્ટર કરીને ગયા છે મુમુક્ષુતા આરોહણ ક્રમમાં, પણ ત્યાં પરિભ્રમણની વેદનાનો વિષય નથી ચાલ્યો 254માં. 196 અને 195માં ચાલ્યો. અને પૂર્ણતાના લક્ષ્યને એમણે 128માં પત્રમાં એલોબરેટ કર્યું. થોડું કેવો મક્કમ નિશ્ચય હોય છે, કેટલો તાકાતવાળો નિશ્ચય હોય છે મુમુક્ષુતા માટેનો, કે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય એટ એની કોસ્ટ. પરિભ્રમણથી છૂટવું છે એટલે છૂટવું જ છે, એમાં કોઈ આનો ભોગ ન દેવાય એ વાત નથી. ગમે તે ચીજનો ભોગ દેવાય એ વાત એમાં આવી ગઈ. અને પરિભ્રમણની ચિંતનાના પત્રમાં એલોબરેટ નહોતું કર્યું એમણે, 128માં પત્રમાં 4 પેરેગ્રાફથી કર્યું કે આ જે નિર્ણય થાય છે પૂર્ણતાના લક્ષનો અથવા આત્મકલ્યાણનો એ આવી વેદનાપૂર્વક થાય છે. એટલે દરેક પેરેગ્રાફના અંતે અત્યંત વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એટલે ચિંતના અને વૈરાગ્યનું સ્ટેજ 4 પેરેગ્રાફમાં લીધું, અને ત્રીજું સ્ટેજ જે છૂટવું જ છે, પરિભ્રમણથી છૂટવું જ છે એ નીચે લીધું. એ વિષય સંક્ષેપ થઈ ગયો ત્યાં પૂરો થયો. પછી એને ફરીને 254માં એલોબરેટ નથી કર્યો એમણે. 254માં પછી ત્યાર પછીની વાત લીધી, જેને દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ તો મહાશક્તિથી મૂંઝાય અને એક મોક્ષને વિશે યત્ન કરવો, એટલી વાત કરીને પછી પોતાના દોષો પક્ષપાતપણે જોવા, પછી 3 પ્રકારના દોષ રહીએ એ બધી વાત કરી એમણે. એમણે યોજના તો વ્યવસ્થિત કરેલી છે, અનુભવ સિદ્ધ વાત કરી છે પોતે. અને દરેકને અનુભવ જેટલા જ્ઞાની થાય એને ખ્યાલ આવી જાય કે બરાબર છે, આ ક્રમે જ આગળ વધે છે. જે એ પોતાના પરિણામ સાથે ટેલી કરી લે છે. એ પહેલા પ્રોબ્લેમ ઉભો થયો છે કે ભાઈ પરિભ્રમણની ચિંતનાનો જે પ્રવેશ છે એ પ્રવેશ જ ન થતો હોય તો શું કરવું. આ જે પ્રોબ્લેમ છે એ બહુ મોટો પ્રોબ્લેમ છે. એટલા માટે બહુ મોટો પ્રોબ્લેમ છે કે જીવને દર્શનનો કેટલો બળવાન વર્તે છે એ ખબર નથી હોતી. બહુભાગ જીવ એવી રીતે બફમ મારીએ છે કે હું તો ઘણો સ્વાધ્યાય કરું છું, હું તો સત્સંગ ઘણો કરું છું, સત્શાસ્ત્રો વાંચું છું, એના વિચારો પણ મને આવે છે, એટલે મારો દર્શન બહુ ઓછો હશે, એવું નથી હોતું. સાચા દેવગુરુ શાસ્ત્રને માનું છું, માટે મારો દર્શન બહુ ઓછો હશે, એવું નથી હોતું. રોજિંદા જીવનમાં દર્શન મોહને ખૂબ દ્રઢ કરવામાં આવે છે, એક કુટુંબ પરિવાર વચ્ચે રહીને પોતાપણું કરીને, એક સંપત્તિ યાદીમાં પોતાપણું કરીને, અને એક ખાવા પીવાના ભોગ ઉપભોગના પ્રસંગોમાં પણ સુખ બુદ્ધિએ અને આધાર બુદ્ધિએ જે દર્શન મોહને ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે દ્રઢ કરે છે પોતે, એ પકડી શકાતું નથી. મોટો અપરાધ છે, એને પકડે નહીં, એને નબળો પાડે નહીં તો પ્રવેશકાળ જ આવતો નથી. એ સિવાય પણ દર્શન મોહ પ્રબળ થવાનું એક બીજું મોટું કારણ છે પરલક્ષ. હમણાં તો આપણે એના ઉપર ઘણો સ્વાધ્યાય આવી ગયો, અવરોધક કારણો ક્યાં ક્યાં છે એમાં શું, એમાં પરલક્ષ છે પણ એક બહુ મોટો અપરાધ છે. જીવ સ્વલક્ષ્ય સ્વાધ્યાય નથી કરતો, પરલક્ષ્ય કરે છે, અને જ્યાં સામૂહિક સ્વાધ્યાય થતો હોય ત્યાં પણ એનું ક્યાંક ને ક્યાંક પરલક્ષ ચાલતું હોય છે, એ પકડાતું નથી. અને સરવાળો આવીને એવું ભરીએ છીએ કે ચિંતનામાં પ્રવેશ નથી કરી શકતો. એટલે એના માટે ઇન્ડિવિજ્યુઅલી દરેકનો કેસ જુદો જુદો છે, એના માટેની કોઈ ફિક્સ યોજના નથી. પરિભ્રમણની ચિંતનામાં આવ્યા પછી પદાર્થ નિર્ણય સુધીની યોજના ફિક્સ છે, અને પદાર્થ નિર્ણય પછી તો અલ્પકાળમાં જે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે છે એટલે ચોથા ગુણ સ્થાનથી 14 ગુણ સ્થાન સુધી યોજના ફિક્સ છે મોક્ષ માર્ગની. અત્યાર સુધી તો 4 થી 14 ગુણ સ્થાન સુધી જ બધા સમજતા હતા સાધના કાળમાં. મુમુક્ષુતા મનના સ્ટેજને મુમુક્ષુતા આરોહણ ક્રમમાં તો કોઈ આજે બી ચર્ચા નથી કરતો, એ વિષય જ ક્યાંય નથી ચાલતો. એટલે દર્શન મોહને મારવાનો વિષય ક્યાંય નથી ચાલતો. ત્યારે જ્ઞાનીનો માર્ગ એટલે શું કે દર્શન મોહને મારે તે જ્ઞાનીનો માર્ગ. માર્ગ એટલે ઉપાય, દર્શન મોહને મારે તે જ્ઞાનીનો ઉપાય. જ્ઞાનીનો માર્ગ એ તીર્થંકરનો માર્ગ નહીં, તીર્થંકરનો માર્ગ એ જ્ઞાનીનો માર્ગ. તીર્થંકરના નામે ચાલે માટે તીર્થંકરનો માર્ગ નહીં, એ તો સંપ્રદાય ચાલે છે બધા જૈનના ત્રણે ફિરકા એમ જ ચાલે, કોઈ તીર્થંકરનો માર્ગ નથી ત્યાં. ત્યાં બધે તમને વ્રત પચખાણ ત્યાગ ફલાણું ઢીંગણું ચારિત્રમો ઉપર દાન આપો, ત્યાગ કરો, વ્રત કરો, ફલાણું કરો, આટલું છોડો, આટલું છોડો, છેવટે આટલું ત્યાગ કરો, આ સિવાય કાંઈ નથી ત્યાં. કેમ કે ત્યાં ઉપદેશ આપનારા ત્યાગી થઈને બેઠા છે, ત્યાગ એ પોતે જ ભૂલથી ત્યાગ કરીને બેઠા છે એટલે ત્યાગ કરાવશે, ભૂલથી બીજું શું કરાવશે, પરિસ્થિતિ છે. ને એની પાસે પછી જાણકારી નથી, એ જાતનું જ્ઞાન પણ નથી કે તમને આપી શકે, એ બોધ આપી શકે, એવું જ્ઞાન છે નહીં એમની પાસે. એટલે જ્ઞાનીની આજ્ઞાનો અર્થ આ છે, દર્શન મોહને મારો, દર્શન મોહને મારી મારીને નબળો પાડો, મરણ તોલ મારીને એનો ઉપશમ કરી નાખો, અભાવ કરી નાખો, તો મોક્ષ માર્ગમાં પ્રવેશ કરી શકો. પછી આગળનો રસ્તો સહેલો છે, સુગમ છે, અને એનો મોક્ષ પણ નિશ્ચિત જ છે. એટલે જ્ઞાનીની આજ્ઞાનો અર્થ આટલો જ છે કે જે જે સાધન કર્યા છે એ દર્શન મોહને મારવા માટે કર્યા નથી. ગુરુદેવે તત્વજ્ઞાનનો ઉપદેશ દ્રવ્યાન યોગની પ્રધાનતાથી ઘણો આવ્યો, અને શ્રદ્ધા પ્રધાનતાથી, કેમ કે સમ્યક દર્શનનો વિષય મુખ્ય હતો એમનો, એટલે દર્શન મોહનો અભાવ કરવાનો, તો એની ચરમસીમા સુધી વાત ત્યાં સુધી ચાલી તત્વજ્ઞાનના અભ્યાસીઓ માટે કે એક સમયની પર્યાય અને ત્રિકાળી દ્રવ્ય ભિન્ન છે. ત્રિકાળી દ્રવ્ય શાશ્વત, ત્રણે કાળે એકરૂપ છે, એક સમયની પર્યાય બીજા સમયે નથી. ચાહે તે કેવળ જ્ઞાનની હોય કે સિદ્ધ પરમાત્માની હોય, પર્યાય એક જ સમયની છે. માટે પર્યાય બુદ્ધિ એ પર્યાયમાં પોતાપણું કરવું નહીં, આ એનો પરમાર્થ છે. પ્રવચન સારની 92મી ગાથા, પર્યાય મુંઢાહા પર સમયાહા. પર્યાય મુંઢ પર સમય છે, જૈન સમય નથી, અન્ય મતનો સમય એટલે સંપ્રદાય છે, ધર્મ છે. એક સમયની પર્યાયમાં પોતાપણું નથી કરવાનું, અને ઘરે જઈને બૈરા છોકરામાં પોતાપણું કરવામાં કોઈને વિચાર સુદ્ધા ન આવે, વિકલ્પે ન ઉઠે કે હું શું કરું છું. જ્ઞાનની સ્થૂળતા કેટલી, તમે તત્વજ્ઞાનનો અભ્યાસ સૂક્ષ્મ બુદ્ધિથી કરો અને પરિણમનની સ્થૂળતા કેટલી બધી, તે વાસીદામાં જ સાંભળેલું જાય સીધું. આટલી સૂક્ષ્મ ચર્ચા શુક્લ ધ્યાનની પર્યાયને તમે પરદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ સાહિક ભાવ નિયમસારની 50મી ગાથા, ત્યાં સુધી ચર્ચા કરવામાં વાંધો નહીં. પણ કુટુંબ પરિવાર અને રૂપિયાની બાજી આવ્યા સામે, ખલાસ. ત્યાં પોતાપણું એટલી હદે કે પોતાને એટલો બધો અંધાપો આવેલો હોય છે કે પોતાને ખબર નથી પડતી કે હું શું કરું છું. આટલું બધું જ્ઞાન સ્થૂળ થઈ જાય છે એને અજ્ઞાન કહેવાય છે. હવે એ શું માને છે કે હું જે શુક્લ કેવળ જ્ઞાનની પર્યાયને પરદ્રવ્ય માનું છું ને, મતલબ મારું જ્ઞાન સૂક્ષ્મ છે, પુણ્ય એ છે, સૂક્ષ્મ જ્ઞાન એ છે, પણ ક્ષાયી જ્ઞાન એ છે. હેયમિતિ નીકળ છે, બહુ સૂક્ષ્મ આપણું જ્ઞાન, અને જ્ઞાની થઈ ગયા ઘણા. તો એમાં શરીરની વાત આવે, કુટુંબની વાત આવે, રૂપિયાની વાત આવે, ગાઢ એકત્વ હોય, ગાઢ પોતાપણું હોય, એ સ્થૂળ જ્ઞાન છે, બહુ જાડું થયેલું જ્ઞાન છે. એટલે આખી વાત જ્ઞાનીને આજ્ઞાની વાત જ જુદી છે આખી. અને આજ્ઞા દર્શન માં તોડવાની જ આપે, સમષ્ટિગત ઉપદેશ માંથી પણ એ જ તારવાનું છે કે મારો મોહ અહીંયા કામ કરે છે, મારો મોહ અહીંયા કામ કરે છે, એ જ પકડવાનું છે. વાત તો એક જ છે, જ્ઞાનીની આજ્ઞા એક જ પ્રકારે છે. જો એમ થયું હોત, એટલે કે જ્ઞાનીની આજ્ઞા એ સાધન કર્યા હોત, તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં, ક્યારનો છુટકારો થઈ ગયો હોત. કેમ કે જ્ઞાનીની આજ્ઞા એ ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે, અને બહુ સમય જતો પણ નથી. ચૈતન્ય સ્વરૂપી આત્મા એવી અનંત ચમત્કારિક શક્તિ ધરાવે છે, ચમત્કાર પણ એનો અનંતો છે, કે અનંતકાળનું અજ્ઞાન અને મિથ્યાત્વ જતાં બહુ અલ્પકાળ લાગે છે, બહુ અલ્પકાળમાં સિદ્ધિ થઈ જાય છે. અનંતકાળ આગળ કાંઈ નથી, થોડા ભક્તો એ તો સમુદ્રમાં બિંદુ જેટલું કાળ છે, એટલો બધો કાળનો મહાસાગર છે, અનાદિ અનંત છે એ તો. એમાં થોડાક ભવ શું કહેવાય, લાઈને ચડ્યો એને જાજા ભવ હોય નહીં કાંઈ. આ કાળમાં કોઈ મુનિ દશાએ પહોંચે નહીં તો એક અવતારી જ હોય, પણ કૃપાળુ દેવ જેવા અને સુગાનીજી જેવા એક અવતારી છે ચોથા ગુણ સ્થાને. તો પછી કેટલો
અલ્પકાળમાં સિદ્ધિને પ્રાપ્ત થાય છે જીવ, એનો પ્રગટ દ્રષ્ટા છે. છતાં કોઈને બે ચાર છ આઠ ભાવ હોય તો એ કાંઈ મોટી વાત નથી, કોઈ મોટી વાત નથી. અગિયારમાંથી જે પડે છે ને એ બીજી જગ્યાએ વાત છે, અને આજ્ઞાનો આરાધક પામે છે એ તો 198માં જ છે કે 194માં જ છે. હા, એ પણ એમાં આજ્ઞાનો શબ્દ નથી લીધો, બીજી વાત લીધી છે, આજ્ઞા શબ્દ નથી લીધો. અગિયારમાંથી પડે ને એ ચોથે તો અટકે એક વાર, આમ તો મુનિ દશામાં હોય પછી જ અગિયારમું આવે, પણ મુનિપણાથી ચૂક થાય એટલે એકવાર તો ચોથે અટકે. હવે જો ચોથેથી જાય એટલે આજ્ઞા વિરુદ્ધ થયો, પાછા પછી દર્શન મોને આવરણ કરી લીધું તો આજ્ઞા વિરુદ્ધ થયો, એમ લેવું પડે. હા, પણ એ સૂક્ષ્મ લોક છે, બહુ સૂક્ષ્મ લોક છે, ત્યાં કોઈ સ્થૂળ ભૂલ નથી. મૂળ તો ત્યાં પુરુષાર્થની જ ખામી છે. ઉપશમ શ્રેણીએ ચડે એ દસમામાંથી અગિયારમે આવે, આઠ નવ દસ અગિયારમે આવે, પછી આગળ ન જઈ શકે એ પાછા આવે, પાછા છઠ્ઠે સાતમે આવે બહુ ભાગ, પછી ક્ષપક શ્રેણીમાં લઈને નીકળી જાય. એ અગિયારમેથી પડીને છઠ્ઠે સાતમે અટકે, પછી ચોથે અટકે, પછી મિથ્યાત્મા આવે, એવું તો રેર કેસમાં એવું ભાગ્ય. એટલે એવું તો બહુ બહુ વિચારવા જેવું કેસ નથી, એ પ્રયોજનભૂત પણ નથી. આપણે તો હજી પ્રવેશ કાળમાં પૂરી શક્તિ ખર્ચવા નિર્ણય છે. દ્રષ્ટાંત છે કે બહુ ઓછો સમય લાગે છે, એનો એ પુરાવો છે કે કોઈ પણ જીવ માર્ગે ચડે તો એને બહુ ઓછો કાળ લાગે, અને ઓછા કાળમાં કામ કરી જાય એની સાબિતી છે. તો આજ્ઞાથી થયું હોય તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. ભવ કોણ વધારે દર્શનમો, જ્ઞાની પુરુષની આજ્ઞા એમ આડા આડી આવીને ઉભી રહીએ, મોહ નહીં કરવાનો. 491માં તો આગળ એક પત્ર આવશે કે જેને સત્સંગને ઈચ્છવો એને કુટુંબ પ્રતિબંધને ઈચ્છવો. કુટુંબ હે 522 છે, વચ્ચેનો પેરેગ્રાફ છે ને એની છેલ્લી લીટી. અનુત્પન્ન એવા આ જીવ તેને પુત્રપણે ગણવો કે ગણવાનું ચિત્ત રહેવું એટલે અભિપ્રાય રહેવો એ સૌ જીવની મૂંઢતા છે. કઠોર શબ્દ વાપરે છે, એ સૌ જીવની મૂંઢતા છે. પણ આપણને અસર ન થાય શું કામ લાગે, અરે મને મૂંઢ કે છે ને હું જીજે માનતો નથી, મૂંઢ કે છે તો માનતો નથી. અને તે મૂંઢતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળાને જીવને ઘટતી નથી. એટલે પછી અમે એક વાર એવી રીતે લીધું હતું કે સત્સંગમાં બેસવું હોય તો કુટુંબ પ્રતિબંધવાળાને આયા નો એડમિશનનું બોર્ડ છે, એનું એડમિશન નથી. તો કાંઈ એવું લખ્યું નથી, બોર્ડ માર્યું નથી, પણ સમજી લેવાનું છે. એક બીજું કે માનો કે છતાંય તમે આવીને બેસો છો, પણ અમે તમારું નામ સત્સંગીઓમાં રજીસ્ટર કરતા નથી, કેટલોગમાં નથી લખતા. હં, કે ભાઈ અમારા સત્સંગી છે એ રીતે માન્ય નથી કરતા. હં, ઠીક છે, આવે છે પાછા ક્યારેક વ્યાજે છે, એટલે અત્યારે આવતા હોય પાછા ક્યારેક વ્યાજે છે. હા, એટલે એનો વીમો નથી ઉતરતા, એનું પ્રીમિયમ એ નથી લેતા. એટલે શું કે ભલે તમે આવતા હોય પણ તમને ક્લાસમાં બેસવા દઈએ છીએ એટલે અમારી ભૂલમંદ થાય છે, નહીં તો ઉઠાડીને કાઢી મૂકવાની. ચાલો ઉઠો ભાગવાથી. કેમ કુટુંબ પ્રતિબંધ કરો છો? શું કરવા, સત્સંગને ના પાડે છે કૃપાળુ દેવ? આજ્ઞા ઉપર કેમ પ્રતિબંધ કરો છો? મૂંઢ કે છે તો માનતા નથી, સત્સંગની ઈચ્છાવાળાને જાય જ નહીં, હોય જ નહીં, આ રખાય જ નહીં. હું એટલે બેસવા દે છે એમ સમજીને આપણે આવવાનું, બાકી કાં તો આપણે જ્યાં જશું કાં તો આપણને કાઢી મૂકશે, બેમાંથી સમજી લેવાનું જ્યાં જો આપણે પ્રતિબંધ નહીં તોડીએ. એવી ચર્ચા કરી હતી. વાત એવી છે કે જીવ ઘણો મોહ દ્રઢ કરે છે, બહુ જ મોહ દ્રઢ કરે છે, અને એ જ્યાં સુધી મોહ હોય ત્યાં સુધી પરિભ્રમણની ચિંતા ના આવે પછી આગળની કોઈ વાત થવાનો પ્રશ્ન રહેતો નથી. નારી પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ કે જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી. અર્થ એટલે પ્રયોજન, અર્થ એટલે શબ્દાર્થ ભાવાર્થ, અર્થ એટલે પ્રયોજન. કારણ કે જેને આત્માનો પ્રયોજન એટલે આત્માર્થ એટલે આત્મકલ્યાણનું પ્રયોજન સમાસ છે, વચ્ચે કલ્યાણ શબ્દ સમાયેલો છે. આત્મકલ્યાણના પ્રયોજન સિવાય બીજું કોઈ પ્રયોજન નથી, અને આત્માર્થ પણ સાધીને પ્રારબ્ધવશાત જેનો દેહ છે, જ્ઞાની કેવા છે કે જેને આત્માર્થ સાધી માત્ર પ્રારબ્ધ પ્રમાણે જેનો દેહ છે, એટલે પ્લાનિંગ એટલે નથી કરતા કે પ્રારબ્ધ પ્રમાણે શેષ આયુ ભોગવવાનું રહ્યું. જ્ઞાન થયા પછી શું ખબર પડે કે ભાઈ જે ભોગવાઈ ગયું તો ભોગવાઈ ગયું, એ પ્રારબ્ધ પ્રમાણે ભોગવાનું છે. પણ તેથી કરતા બુદ્ધિ હતી એટલે હું આમ કરું તેમ કરું, આમ કરું તેમ કરું ચાલતું હતું. હવે તો ખબર પડી ગઈ કે જે ભોગવાનું એ પ્રારબ્ધ વસાત છે ને શેષ આયુ પણ પ્રારબ્ધ વસાત જ ભોગવવાનું છે, પછી પ્લાનિંગ કરવાનો સવાલ ક્યાં ઊભો થાય છે? કરી શકતો નથી એવું જેને જ્ઞાન છે એને પ્લાનિંગ કરવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? અને જો પ્લાનિંગ કરે તો કરી શકું છું એ વાત આવીને ઊભી રહી છે, તો કરતા બુદ્ધિ થઈ ગઈ. સીધી જ વાત છે. અને પ્રારબ્ધવશાત જેનો દેહ છે એવા જ્ઞાની પુરુષની આજ્ઞા, ખાલી જ્ઞાની પુરુષની આજ્ઞા ન લીધી, આત્માર્થ સાધીને પ્રારબ્ધવશાત જેનો દેહ છે એવા જ્ઞાની પુરુષની આજ્ઞા એમ કે છે, તે ફક્ત આત્માર્થમાં જ સામાજીવને પ્રેરે છે. તારું આત્મકલ્યાણ થાય એ એક જ વાત છે, અમારે બીજી વાત અહીંયા નથી, બીજો વિષય અહીંયા નહીં ચાલે, એક જ વિષય ચાલે. તારું અકલ્યાણ ક્યાં થાય છે એ જો, તારું કલ્યાણ ક્યાં થાય છે એમ જો, બે જ વાત છે. સ્થિર નાસ્થિતિ જોઈ લે. અને આ જીવે તો પૂર્વકાળે કાંઈ આત્માર્થ જાણ્યો નથી, ભૂતકાળમાં આત્મકલ્યાણ કેવી રીતે થાય એની ભૂતકાળમાં કોઈ દી ખબર પડી નથી, ઉલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. ભૂલો પડ્યો છો, એમાં ભૂલી ગયો છો તમે આત્માર્થ કેમ થાય એ જ ભૂલી ગયો છો મોટા ભાગે. જે તે સંપ્રદાયમાં જે તે જીવો ધર્મ સાધન કરે છે સૌથી મોટામાં મોટો દોષ લોકસંજ્ઞાનો ત્યાં કરી દે છે. લોકસંઘના એક ધર્મ કરે છે. લોકોમાં જે જે સંપ્રદાયમાં જે સમાજમાં જે ટોળામાં હું જાઉં છું ત્યાં મારું સ્થાન આ એ સ્થાન માટે પછી ગમે તે પ્રયત્ન કરે, ત્યાગ કરે, દાન કરે, જે કરે તે કંઈક જ્ઞાન કરે બધું એ પછી લોકસંઘના એ જ કરે. લોકસંઘના એક કોઈ દિવસ ધર્મ થવાનો પ્રશ્ન જ નથી, ઉલટાનો દર્શન બહુ તીવ્ર થાય. કૃપાળુ દેવે તને કાળકૂટ જાહેર જ કીધું છે, લોકસંઘનાને કાળકૂટ જાહેર કીધું છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, પોતાની કલ્પના એ સાધન કરે એટલે આત્મકલ્યાણ થાય એવું કાંઈ બને નહીં. અને ઉલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય. મારું આત્મકલ્યાણ કરું છું ને આટલું તો કરું છું ને આત્મકલ્યાણ માટે આટલું તો કરું છું ને એ જાતનું દુષ્ટ અભિમાન કીધું. અભિમાન ન કરી શકું હા, વધારે ખરાબ અભિમાન છે. બીજા અભિમાનથી તો કોઈ ઉતરાવે, પૈસા વાળો છું એમ કરતો હોય તો કોઈ એમ કે હવે તમારા કરતા શેરમાંથી હવા શેર ઘણા બેઠા છે, બેસવા કાંઈ નથી તારી પાસે એમ કરીને કોક એને દેખાડી દે કાંઈક. હા આમાં તો ઉતારવો મુશ્કેલ પડે. બીજા અભિમાન કરે ને કોઈ કુળનું કરે, કોઈ શરીર બળનું કરે, કોઈ પૈસાના ધન બળનું કરે, કોઈ રૂપ બળનું કરે, કોઈ ને કોઈ, પણ બધામાં શેરથી હવા શેર દેખાય એને. આમાં તો એને હું મારા બસ હું ધર્મ કરું છું, હું ધર્મ કરું છું એમાંથી પાછો વાળવો એને બહુ મુશ્કેલ પડે. બીજા અભિમાનથી પાછા વાળવામાં શું કારણ છે કે સ્થૂળ પાપના પરિણામ છે બધા, અને એ પુણ્યના પરિણામ હોય છે. પાપમાં ફસાયેલો નીકળે સહેલાય છે, પુણ્યનો ફસાયેલો સહેલાય છે ન નીકળે. છેતરામણી જગ્યા બોલો છે અને એથી વધારે સમૂહમાં ફસાય સૂક્ષ્મ જ્ઞાનમાં. પરલક્ષિક સૂક્ષ્મ જ્ઞાનમાં ફસાણ હોય એને કાઢવો બહુ મુશ્કેલ, સૌથી વધારે એને મુશ્કેલ. પાપવાળા કરતા પુણવાળાને કાઢવો મુશ્કેલ ને પુણવાળા કરતા સૂક્ષ્મ શાસ્ત્ર જ્ઞાનમાં ચડેલાને કાઢવો મુશ્કેલ પડે, એવી પરિસ્થિતિ ખરાબ થાય છે. એટલે એને દુષ્ટ અભિમાન કીધું. પોતાનું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે, બીજા બધા ગૌણ છે, આ મુખ્ય હેતુ છે. અધર્મમાં ધર્મ માનવું, અકલ્યાણમાં કલ્યાણ માનવું એવું સંસારનું મુખ્ય હેતુ છે. તમે સંસારના પરિણામો કરો છો એ તો સંસારનો હેતુ છે જ, પણ એને કરતા આ વધારે છે એમ કહેવું છે. જવાબદારી વધે છે, ધર્મના ક્ષેત્રમાં આવેલાની જવાબદારી ધ્યાનના રવાડે ચડે છે. પછી યોગ કેન્દ્રમાં જાય, ધ્યાન કેન્દ્રમાં જાય, ધ્યાન શિબિરોમાં જાય, બીજી વાત છે. અને અત્યારે તો આ બધા આશ્રમો કૃપાળુ દેવના નામે થાય છે, બીજે ત્રીજે થાય છે, ત્યાં પણ ધ્યાન બ્યાન ચલાવવાનો એક ક્રમ કાર્યક્રમમાં ગોઠવી નાખે છે. આ બધા અંધારે વડે ચડવાના પ્રકારો છે. એટલે પછી શું થાય છે કે ધ્યાનમાં બેસે એટલે મનની એકાગ્રતા કેવી રીતે થાય, ઘટ્યા પછી અહીંયા થોડી પરિસ્થિતિ નાજુક થાય છે. કોઈને કાંઈ દેખાય, કોઈને કાંઈ દેખાય, કોઈને કાંઈ દેખાય, કોઈને કાંઈ દેખાય. કોઈ કે મને તેજના લીસોટા દેખાય છે, કોઈ કે મને કોઈ ચક્કર 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 તેજનું ચક્કર દેખાય છે, કોઈ કે મને બહુ શાંતિ લાગે છે, કોઈ કે મને આનંદનો અનુભવ આવે છે, કોઈને વળી અનેક એમાં તો અનેક પ્રકાર ભજે છે. શું આવતી નથી સાચા ધ્યાન કરવા વાળા, સપનું એવું ન આવે એમ કે. જે વાત સ્વપ્ને પણ આવતી નથી તે જીવ માત્ર અમસ્થિક કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે. જો એ ધ્યાનમાં સાક્ષાત્કાર થઈ ગયો એમ લઈને શાંતિ થઈને આનંદ આવ્યો ને,
શિવ સાક્ષાત્કાર થઈ ગયો મને આત્માનો,
ધ્યાનમાં ક્યાંથી થઈ?
કેમ કે એને અમુક વસ્તુ જોઈ છે, એને એ સાક્ષાત્કાર ગણે છે. અમુક અમુક પ્રકારનો અનુભવ થયો ચિત્ર વિચરતા, એને સાક્ષાત્કાર ગણે છે. તો કે શું તો સપને આવતું નથી સાચા ધ્યાનવાળાને, તે માત્ર અમસ્થી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતો છતાં અત્યાર સુધી તો અને આત્મજ્ઞાન સંબંધીની સૂઝ નથી એટલે આંધળો છે. આ માર્ગ માટે તો આંધળો જ છે, હજી એને કોઈક આંધળો કે એક સરખું છે. એ તો ચાલ્યો આવતા છતાં પોતાની કલ્પના એ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. પોતાની કલ્પના એ માની દે કે મારે કલ્યાણ થયું છે, મારું કલ્યાણ કરું છું, આટલું કલ્યાણ થયું છે, એમાં કાંઈ વાતમાં માલ નથી. એટલે એમ તો જણાય છે કે જીવના પૂર્વકાળના બધા માથા સાધન એમાં બધું આવી ગયું. માથા સાધનમાં ત્યાગ, વ્રત, તપ, જ્ઞાન, ધ્યાન, દાન બધું આવી ગયું એની અંદર. જીવના પૂર્વકાળના બધા માથા સાધન, કલ્પિત સાધન બે લીધા, સાધનને એક માથા સાધન કીધા અને કલ્પિત સાધન કીધા. પોતાની કલ્પના એ કરેલા છે તેથી કલ્પિત કીધા, અને એને પરિભ્રમણ વધારનારા છે, દર્શનમુને દ્રઢ કરાવનારા છે. દ્વૈત મિથ્યાત્મા આવ્યું ને, દ્વૈત મિથ્યાત્મા આવ્યું એટલે જ્યારે મિથ્યાત્વ દર્શનમો તીવ્ર થાય ત્યારે અગ્રહિતમાંથી ગ્રહિત થઈ જાય. અગ્રહિત મિથ્યાત્વ ક્યાં? જૈન કુળમાં જન્મ હોય, સાચા દેવગુરુ શાસ્ત્રને માનતો હોય, તત્વજ્ઞાનનો બરાબર અભ્યાસ કરતો હોય, અગ્રહિત મિથ્યાત્મા હોય. પછી એમાંથી આત્માને વિશે કલ્પના કરે કે આત્માને પ્રાપ્ત થવાના સાધનને વિશે કલ્પના કરે ત્યારે ગ્રહિત ગ્રહિતમાં આવી જાય, નવું ગ્રહણ કરી લીધું. એટલે એ માઠા સાધન થયા, એ મિથ્યા તીવ્ર થઈ ગયું ત્યાં. માઠા સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અત્યાર સુધી નહીં કરેલું એવું અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ જ્ઞાન એટલે આત્મજ્ઞાન એમ લઈ લેવું. આત્મજ્ઞાન છે તે અપૂર્વ જ્ઞાન છે, કોઈ દિવસ પ્રાપ્ત થયું નથી. અને તે અપૂર્વ જ્ઞાન અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ વિચાર એટલે આત્મકલ્યાણ સંબંધીનો અપૂર્વ વિચાર, એને આપણે પ્રારંભની આત્મકલ્યાણની ભાવના કહીએ છીએ. આ વિષય થોડો વધારે છણાવટ કરવા જેવો લાગે છે. જે કોઈ ધાર્મિક ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરે છે એ બધા આત્મકલ્યાણની જ્યારે ભાવનાથી કરીએ છીએ એમ માનતા હોય છે. બધામાં જે અન્ય હેતુથી કરતા હોય એને નથી ગણતા આપણે, એમાં અત્યારે બીજા હેતુથી પ્રવેશ કરીને બીજી પ્રવૃત્તિ કરતા હોય એનું કામ નથી. પણ સામાન્ય રીતે બીજો હેતુ ન હોય અને માથું મારતા હોય બરાબર કે આમાં શું કહે છે, મારે બરાબર સમજવું છે, મારે કરવું છે, મારે સમજવું છે, કરવું છે, એટલે માને કે આપણે આત્મકલ્યાણની ભાવનાથી કરીએ છીએ. પણ એ ઉપર છેલ્લી ભાવના એવી હોય છે કે એનાથી કાંઈ વળતું નથી. એ અપૂર્વ વિચાર એટલે અપૂર્વ આત્મકલ્યાણની ભાવનાથી આત્મકલ્યાણ માટે ઉત્પન્ન થયેલો વિચાર, એટલી વાત એની અંદર ગર્ભિત છે. બેનશ્રીની ભાષામાં કહીએ તો અંતરથી ઉત્પન્ન થયેલી ભાવના, ઉપર ઉપરથી નહીં. ઉપર ઉપરથી ભાવના કરીને દ્રવલિંગી સુધી જઈ આવ્યો, ઉપર ઉપરથી ભાવના કરી અને અગિયાર અંક સુધી જઈ આવ્યો. બાહ્ય ચારિત્ર અને બાહ્ય ક્ષોભસમ જ્ઞાન અને ક્ષોભસમ ચારિત્ર બે ક્ષોભસમ ભાવે થયો, અંતરની ભાવના નથી થઈ. આત્મજ્ઞાન માટે અપૂર્વ આત્મભાવના અને અપૂર્વ આત્મકલ્યાણનો નિર્ધાર, વિચાર એટલે નિર્ધાર, નિર્ણય કરી જ લેવું છે, કોઈ પણ ભોગે કરી લેવું છે. એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ચિંતનામાં નહીં આવે. એટલે અપૂર્વ જ્ઞાન ઉત્પન્ન થવા માટે અપૂર્વ વિચાર જોઈએ, અને તે અપૂર્વ વિચાર, હવે પાછો મૂળ મુદ્દા ઉપર આવ્યા, તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય કે ન થાય બીજા કોઈ પ્રકારે. અપૂર્વ પુરુષ એટલે જ્ઞાની પુરુષ કયો, સત્પુરુષ કયો, એના આરાધન વિના, એના સત્સંગ વિના શબ્દ અહીંયા ન વાપર્યો, કેમકે આજ્ઞા લેવી છે ને, અહીંયા આજ્ઞાનું આરાધન કરવું છે. તમને હોમવર્ક આપ્યું એ તમે કરીને કેમ આવતા નથી, સુખી વાત છે. હોમવર્ક આપ્યું કે ઘરે જઈને પરિવારમાં પોતાપણું કરવાનું નહીં, શું કરવા થાય છે, પરલક્ષ કરવાનું નહીં, શું કરવા પરલક્ષ થાય છે, હોમવર્ક આપ્યું એ કરી નામો, એ કામ કર્યું એને મારા ધન, સાંભળ્યું એને મારા ધન નહીં, વિચાર્યું એને મારા ધન નહીં, કામ કર્યું કે નહીં, એ અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય કે ન, કોઈ બીજા કોઈ પ્રકારે ન થાય એ વિચારતા એમ જ સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો, સમીર દર્શન ન લીધવાયા, સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. એક જો જ્ઞાની પુરુષની આજ્ઞાના આરાધનમાં આવ, તને અપૂર્વ વિચાર થશે, તને અપૂર્વ જ્ઞાન થશે, અને તું સિદ્ધ પદ સુધી પહોંચી દઈશ. આ જગતનું સર્વોત્કૃષ્ટ અને મોટામાં મોટું કામ છે, અને એ કામની ચર્ચા ચાલે છે, ભાજી મૂળાની ચર્ચા નથી ચાલતી. ચાલો લાઈટલી લઈ ગયો, ઠીક છે, બધું જ્ઞાની એમ બેસે, જ્ઞાની એમ બોલે, આપણે પ્રયત્ન કરતા રહે, શું કરશું, કરતા કરતા પછી કાંઈક થઈ જશું, બિલકુલ નહીં. એની સિન્સિયરિટી એટલી જ આવતી જોઈએ, મોસ્ટ સિન્સિયર થઈ જવું પડે. અત્યારે મનુષ્ય ભાવમાં છે એ પર્વતની ટોચે ટીંગાઈ ગયો છે અને નીચે ખીણ છે, હાથ છૂટી જાય તો ખીણમાં પડે, એવું ચાર ગતિનું ખીણ પડી છે, ટીંગાયેલો છે. હવે એ ટીંગાયેલો છે એ જો પુરુષાર્થ કરીને ઉપર ન ચડી જાય તો નીચે જ પડવાનો છે, ક્યાં સુધી ટીંગાઈ રહેશે, હાથ થાકી જવાના, ટીંગાઈને ક્યાં સુધી રહેવાનો છે, હાથનું બળ મર્યાદિત છે, એ જેટલું બળ છે એ બળમાંથી ઉપર ચડીને બહાર નીકળી ગયો તો નીકળી ગયો, નીકળી ગયો ખીણમાં. ચાર ગતિના દુઃખો આમંત્રણ આપી રહ્યા છે, અને એમાં ખાસ કરીને 50-60 બતાવ્યા હોય એને તો નજીકના આમંત્રણ છે બધાને. ચાર ગતિના દુઃખો આમંત્રણ મોકલી રહ્યા છે, શું જો જીવ સમજી જાય તો સારી વાત છે, પાછો વળી જાય તો સારી વાત છે, પણ બહુ ભયાનક સ્થિતિ છે, ભયંકર પરિભ્રમણમાં સપડાઈ જાય, એવું મોટું તોફાન ચાલે, સાયક્લોન ચાલે છે, ક્યાંય મરે ને ક્યાંય જન્મે, ક્યાંય જન્મે ને ક્યાંય મરે, કાંઈ ઠેકાણા નહીં કોઈને. જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને એ વાત જ્યારે જીવથી મનાય છે, આજ્ઞાને આરાધનની વાત જ્યારે જીવ જ્યારથી માનતો થાય છે ત્યારથી, એટલે આજ્ઞાને માનતો થયો ત્યારથી, ત્યારથી જ બીજા દોષનું ઉપશમભૂ નિવર્તવું શરૂ થાય છે. નહીંતર ક્યારે કયો દોષ પર્યાયમાં ઉત્પન્ન થઈ જશે એનું પોતાને ભાન નહીં રહે, અહીંથી ખબર પડે એનો કોઈ અર્થ નથી. બીજા દોષોનું સહેજે એક નિશ્ચયમાં આવી ગયો જીવ કે મારે આજ્ઞાનું આરાધન કરવું જ છે, અને દર્શન મોને મારે ગમે તેમ કરીને મંદ કરવો જ છે આ ભૂમિકામાં, એટલે જ્યાં જ્યાં પોતાનો દર્શન મોહ થતો હોય એને પકડવામાં એકદમ જાગૃત થઈ જાય, ચકોર થઈ જાય, કે મારા ઘરમાં આ બધા કૂતરા બિલાડા પેસવા માંડ્યા, હું બેઠો છું ચોકીદાર તરીકે બેઠો છું ને, ન ચાલે એટલે પકડતો થઈ જાય. બસ બીજા દોષોનું ઉપશમનું નિવર્તવું સહેજે સહેજે થવાનું. એક આજ્ઞાના આરાધનમાં આવે અને કામ સુખર શરૂ કરે એટલે આખું અંદરનું ભવન ફરી જવાનું, અંદરનું ભવન જ ફરી જવાનું. નહીતર શું થશે, સ્વાધ્યાય સ્વાધ્યાયના કાળે અને બાકીની જિંદગી બીજા કાળે, બેને કાંઈ લેવા જ દેવા, કાંઈ સંબંધ નહીં જોઈએ. સ્વાધ્યાય અભરે ચડી જશે અને જિંદગી એમને માલી જશે. એટલે આ એક એમણે વાતને સરવાળે ક્યાં લઈ ગયા છે, શું કે પોતાની મિલે પોતાની કલ્પના એ નહીં કરતા, જ્ઞાનીની આજ્ઞા એ કરે, આ એક જ મુદ્દો છે. તો અપૂર્વો એવો આત્મજ્ઞાન થાય અને એ જ સિદ્ધપદનો ઉપાય છે, બીજો કોઈ સિદ્ધપદનો ઉપાય નથી. આમ જોઈએ તો ટોટલ મારી દીધો છે એમને, એટલી વાતમાં આખો સારાંશ આપી દીધો છે પત્રનો. આરાધવું ને ત્યાં 147 માં કૃપાળુ દેવ ને એમ કેવું છે કે આરાધવું એટલે એક તાન થઈને આરાધવું, એક લય આરાધવું, એક નિષ્ઠાએ આરાધવું, એક લક્ષ્ય આરાધવું અને પૂરી શક્તિથી આરાધવું. એમને ઉપર ઉપરથી જરાય ઢીલું મૂકીને નહીં. હવે એકદમ થોડું અસુલભ છે, એનું શું કારણ કે બીજી બાજુ બધા ઊભા છે મોહના પ્રકારો, મોહના બધા પ્રકારો સંસારના એમને ઊભા છે. હવે અહીંયા એકતાન થવું હોય ત્યાંથી ઊભા થઈ જવું પડે, એ સીટ ખાલી કરવી જ પડે મોહને, એટલે અસુલભ છે, એને લડવું પડશે. અને એ વખતે અંદરમાં જે ફ્રિક્શન ચાલે છે, લડાઈ ચાલે છે, એક વખત હરખાઈ નહીં ચાલે છે, એમાં જીતી ગયો તો કાયમ માટે જીતી ગયો, નહીતર અનંતકાળથી હારતો આવે જ છે એમ છે. એટલે અસુલભ છે, એટલે એક વખત લડવું પડે છે પોતાના ને પોતાના મોહ સામે પોતાને લડવું પડે છે. કેમ કે આ મોહે અનંત શક્તિવાળા પોતાના પરમેશ્વરને દબાવી દીધો છે, એના ઉપર બેઠો છે, દબાવીને છાતી ઉપર બેઠો છે, હલવા દેતો નથી. અનંત શક્તિ અંદર ભરી છે પણ છાતી ઉપર ચડી બેઠો છે, એવી ખરાબ પરિસ્થિતિ છે. એને પાડવો, એને નબળો પાડવો, જરા વાત તો પ્રયત્ન કરે એને ખ્યાલ આવે એવું છે કે જરાક વાત અઘરી છે, કઠણ છે વાત. પણ જેણે નિર્ધાર કર્યો છે કે કોઈ પણ ભોગે કરવું છે, એને એટલું બધું કઠણ નથી લાગતું, અને લાગે તો તે એક વખત જીતી જાય, કેમ કે એનો નિર્ધાર બળવાન છે. જો ત્યાં 128માં શું કીધું, આવું દ્રઢત્વ આત્મામાંથી પ્રકાશે છે, રાગમાંથી નથી પ્રકાશતું. આત્મકલ્યાણની ભાવના રાગથી કરી છે કે આત્મામાંથી કરી છે, બસ આ જ સવાલ છે. આત્મામાંથી કરી છે તો વાંધો નથી, એ આત્માનું શત્રુ છે. રાગથી કર્યું હોય સમજો આત્મામાંથી પ્રકાશે છે એમ લીધું, અંતરથી કયો આત્મામાંથી કયો એ કઈ વાત છે, એ રીતે કામ થાય છે. વાત બહુ સ્પષ્ટ છે, કામ સ્પષ્ટપણે થવું જોઈએ, જેવી વાત સ્પષ્ટ છે એવું જ કામ ચોખ્ખું સ્પષ્ટ થવું. આપણા ઘરે કામ મળી રાખે, રોજ કપડાં મેલા રાખે ને રોજ વાસણ અઠવાડવાળા રાખે, આપણે એને બે ચાર વખત બતાવી દઈએ, જો આમાં શું છે, તો કપડાં એવા ને એવા મેલા છે તો બોલીને કાઢ નાખા લાગે છે, મહેનત જ નથી કરી, ને વાસણ એમને પાણી કાંઈ ઉચકે જ નથી, નહીતર આ બધું જાય નહીં. અઠવાડિયે એમને એમ તો એક વાર કહ્યું, બે વાર કહ્યું, પાંચ વાર કહ્યું, સાત વાર, દસ વાર કહ્યું, પછી શું કરો, કાઢી મૂકવી પડે, શું કાંઈ કામ રજા જ આપવી પડે ને, કામ કરીને આવે તો શું થાય.
આવ્યું છે એમાં કામ એટલું ચોખ્ખું કરવું જોઈએ, એકદમ જેવી આજ્ઞા છે એવું ચોખ્ખું કામ થવું. થોડું વહેલું મોડું થાય એનો વાંધો નહીં, પણ સિન્સિયર એટેમ્પ્ટ જોઈએ, ગંભીર પ્રયત્ન એકદમ, પછી વાંધો નથી.